બધાય ભગવાનને એક જ નામથી સંબોધાય છે. એની પાછળ આ સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિનું પાલન અને સૃષ્ટિનો સંહાર, આ ત્રણેયમાં જે અચલ છે તે સ્થાન. અને એનો ઉલ્લેખ ગીતાની અંદર પણ કર્યો છે, બીજા અધ્યાયના 24મા શ્લોકમાં, કે ભગવાનને વિનાશની જ્વાળા વચ્ચે પણ અવિનાશી રહેતા આત્મ તત્વને વિશે લખ્યું છે, નિત્યઃ સર્વગતઃ સ્થાણુ અચલોયમ સનાતન. અચળ છે એટલે કે નિત્ય છે, સર્વગત છે, સર્વમાં છે, બધું તો ફરતું છે, છતાં કે છે સ્થિર છે, સ્થાણુ નિત્ય છે, સર્વગત સર્વવ્યાપક પણ છે, સ્થિર પણ છે, અચલોયમ અચલ એ ક્યારે પણ ચલિત થતું નથી, મરતું નથી, જન્મતું નથી, અને સનાતન પણ છે. તો અંતે તો મનુષ્યનો આત્મા જ ક્યાં લઈ ગયા, જુઓ ભગવાન વ્યાસ મહર્ષિ, પિતામહ ભીષ્મજી પણ ક્યાં લઈ ગયા વાતને, કે માણસનું જન્મવું, જીવવું અને મરવું એ ક્રિયા તો છે જ. તો માણસના જીવનની અંદરની જે ઘટનાઓ છે એને જે જોઈએ, તો અંતે સનાતન એવો પરમાત્મા જે અચલ છે, એ અંતે તો માણસના શરીરમાં રહેલો આત્મા જ બ્રહ્મ છે, આત્મા જ વિષ્ણુ છે અને આત્મા જ શિવ, કે જે ઈશ્વર તત્વમાંથી જુદો પડી અને ઉત્પન્ન થયો, જે આ શરીરની અંદર પલાયો, પોસાયો અને કંઈક થોડું જીવી ગયો, એટલે વિષ્ણુની શક્તિ પણ એમાં રહી, અને અંતે સમાપ્તિ થતા એ જ શરીરથી વિખૂટો પડી અને શિવરૂપ થઈ. તો આત્માની અંદર જ ત્રણેય શક્તિઓ રહી. તો આપણે ઈશ્વરને જુદો જોઈએ છે, ઈશ્વરને બહાર જોઈએ છે, પણ વિષ્ણુ સહસ્ત્ર તો આપણને આપણા પોતામાં જ વ્યાપક સર્વમાં બેઠેલા છે. વ્યાપનો હતી તે વિષ્ણુ, જે વિશેષ રૂપે વસી રહ્યા છે શરીરમાં. બીજા બધા અંગો તો છે પણ આત્મા વગર શરીર ન રહી શકે, એટલે આત્મામાં શરીરમાં આત્મા વિશેષ સ્વરૂપે છે, જેને VVIP કહેવામાં આવે. બીજું કંઈક કપાઈ ગયું હોય, બેરું થઈ ગયું હોય, ના હોય તો ચાલે, તો જીવી શકાય છે, પણ VVIP વગર જીવી શકાય નહીં. એટલા માટે આત્મા સર્વ છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, શિવ સ્વરૂપ પણ રહેલું છે. આપણી આ સત્સંગની શૃંખલામાં મહારાજ સંતરામ મહારાજની પરંપરા પ્રમાણે પણ પરમાત્માના નામ અનેક છે, સ્વરૂપ પણ અનેક કલ્પ્યા હોય, પણ અંતે તો એકનું એક હોય. જેમ સોનું છે, કોઈ શોરૂમમાં ગયા, લેટેસ્ટ ડિઝાઇન લાવો જોઈએ, તમારે ખરીદવા વસ્તુ તમે 200-500 ડિઝાઇન જોઈ લીધી એકની એક જ બાબતમાં, પણ પેલો તમે ડિઝાઇન જુઓ છો, ઘાટ આપણે જોઈએ છે, લેટેસ્ટ ઘાટ ડિઝાઇન, પણ વેપારી શું જોશે, એ તોલીને જ આપશે કે લાવો આટલું વજન થયું. તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જોવા, અંતે તો હેમનું હેમ, એ ઘાટ આકાર જુદા પણ સોનું સ્થિર છે બધામાં એક. એમ પરમાત્મા પણ જુદા જુદા આકારની અંદર, જુદી જુદી પરિસ્થિતિની અંદર પણ પરમાત્મા તો માત્ર એકનો એક જ છે, બીજો નથી. તમને કોઈ ભાઈ તરીકે ઓળખે કે ભણા તરીકે ઓળખે કે ભત્રીજા તરીકે ઓળખે, પણ આપણે તો એકના એક. બાપ તરીકે ઓળખે કે બેટા તરીકે ઓળખે, આપણને આપણા પરિચય અનેક છે પણ આપણે એક છીએ. એમ પરમાત્માના જુદા જુદા પરિચય પોતપોતાના સંબંધથી, કે પોતપોતાના સંબંધની રીતે એને કાકી, મામી, માસી, ભત્રીજી કઈ બોલાવશે, બેન, માં કઈ બોલાવશે, પણ વ્યક્તિ બદલાતી નથી. એમ ઈશ્વરને ગમે એટલા નામોથી બોલાવો, ગમે એટલા નામથી નામથી ભજો, પણ ઈશ્વર ક્યારેય બદલાતો નથી. પણ બાળ ચેષ્ટા ક્યારેય ન થવા દેવી. જે બીજે આપણે સાંભળીએ છીએ કે તમારો ભગવાન કોઈ નહીં લેવા, અમારું તો લેવા જ આવશે, તમે એકને ભજશો એટલે લેવા આવશે. આટલા બધા તમે કોને બૂમ પાડશો, કોણ તમને લેવા આવશે, કોઈ નહીં લેવા આવે. એ વખત અમને યાદ કરો, આ બધી મૂર્ખતા છે. એટલે આપણે મહારાષ્ટ્રની પરંપરા પ્રમાણે ભગવાન સર્વત્ર છે, ભગવાન આપણા આત્મામાં જ છે. અને એટલે તો મહારાજ આત્માને ભજવાની કહેવાની વાત કરે છે. આ તમે જાગ્યો, મહારાજશ્રી નથી કહ્યું. તો આમ આત્માની ઉપાસનાની અંદર જ પરમાત્માના દર્શન. બહુ અંગ્રેજીમાં પણ કહ્યું, નો થાય સેલ્ફ, તમે તમારી જાતને ઓળખો. ભગવાન બુદ્ધે પણ એ જ વાત કરી, અપદીપો ભવ, તું તારી જાતને શોધી કાઢ. અને આપણા દરેક ધર્મગ્રંથ, વેદ, ઉપનિષદ, મહારાજના પદના ભજનો પણ આપણને ત્યાં આત્મા સુધી જ લઈ જાય. એટલે વ્યાપક પરમાત્મા આપણામાં પણ છે અને આપણે એના અંશ સ્વરૂપે જ છીએ. એ ભાવ આ વિષ્ણુ સહસ્ત્રનું જયારે પણ આપણે પાઠ કરીએ, એનું અનુષ્ઠાન કરીએ, ત્યારે એ સ્થિર રહેવો જોઈએ. ભૂતાદિ આગળનું નામ છે, ત્યાર પછીનું 26મું નામ, સર્વભૂતોનું આદિ કારણ, મુખ્ય કારણ. સૃષ્ટિનો ક્રમ છે કાર્યકારણ. કોઈ પણ કાર્ય કારણ વગર બની શકે નથી. તો સૃષ્ટિ પણ બની છે તો એની પાછળ કારણ છે અને સૃષ્ટિ કાર્ય છે. તો સૃષ્ટિમાં દેખાતા જે કઈ દ્રશ્યો છે અને જે કઈ આકાર દેખાય છે, પશુ પક્ષી મનુષ્ય ઝાડ પાન બધા, એ બધા કારણ છે, કાર્ય છે, અને પરમાત્મા એનું કારણ. કારણ ન હોય તો કાર્ય કેવું? એટલે અહીંયા આગાડી સર્વભૂતોનું આદિ કારણ, આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ એનું કારણ શું? કોણે ઉત્પન્ન કર્યો? ભગવાન. સંકલ્પ કોણે કર્યો? ભગવાન. એકશ્યામ અહમ બહુ, હું એકમાંથી અનેક થઉં એવો સંકલ્પ કર્યો ભગવાને. તો સંકલ્પ કરનારે પોતે છે અને એકમાંથી અનેક થનારો પોતે છે. એટલે આદિ પરમાત્મા છે, આદિ નારાયણ પરમાત્મા એને કહેવામાં આવ્યો. તો આ નામની અંદર આપણા જીવનનું સૌથી પ્રારંભિક કારણ, આ સૃષ્ટિનું સર્જન જે રીતે થયું છે એનું મૂળ કારણ છે એ પરમાત્મા. આદિ, મધ્ય અને અંતમાં જે સતત રમી રહ્યા છે તેનું અહીં વિશેષ ભાવે સ્મરણ કરવામાં આવે છે. બધાનું મૂળભૂત કારણ એ એક સમુદ્ર છે. બધી નદીઓમાંથી તમે ચાલવા માંડો જોઈએ, બધી નદીઓનો કિનારે કિનારે કોઈ પણ તો જવાનું, આખરે બધી નદીઓ ક્યાં જવાની? સમુદ્રમાં. એમ આદિ, મધ્ય અને અંત સ્વરોમાં જે રમી રહ્યા છે તેનું વિશેષ ભાવે સ્મરણ કરીએ તો આપણને સમજાશે કે જેમ બધી જ નદીઓ આખરે સમુદ્રમાં જઈને ઠલવાય છે અને એનું કારણ પણ સમુદ્ર છે, એમ આદિ કારણ કોઈ પણ જીવનની ગતિનું કારણ હોય તો સમુદ્રની માફક પરમાત્મા છે. અહીં સર્વભૂતોના આદિ કારણ તરીકે પ્રજાપતિ બ્રહ્માને ગણવામાં આવ્યા છે. અને એ બ્રહ્માજીને અહીંયા આગળ સર્જન શક્તિ કહી છે. પરમાત્માનો, બ્રહ્માજીનો પરિચય સર્જન શક્તિ છે. જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્માજી છે, પાલન કરનાર વિષ્ણુ છે અને સર્જન કરતા એનો સંહાર કરનાર શિવ છે. તો બ્રહ્માને સર્જક ગણવામાં આવ્યા છે અને એની પાછળ એમના તપથી જ આ સમગ્ર સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એમ આપણા ધર્માચાર્યો ઋષિઓ કહ્યું. આ સૃષ્ટિ જે જગત સૌથી પહેલા જળને એટલે પાણીને સંસ્કૃતમાં વૈદિક ભાષાની અંદર આપ કહેવામાં આવે છે, આપહ એટલે પાણી, અને એ આ સૃષ્ટિનું મૂળ તત્વ છે. પાણીમાંથી જ બધું ઉત્પન્ન થયેલું છે એટલે આદિ કારણ જળ તત્વ કહ્યું. સૃષ્ટિનું મૂળ તત્વ જળ છે. પ્રજાપતિએ તપથી તેને સંતપ્ત કર્યું. જો ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં સુતેલા છે એટલે સમુદ્રમાં પાણી જ આવ્યું અને એમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાંથી બ્રહ્મા થયા. બ્રહ્માએ મનુ સત્રુપાનું સર્જન કર્યું અને મનુએ માનવો બનાવ્યા, મનુષ્ય. એટલે સૃષ્ટિનું ઉત્પત્તિનું મૂળ કારણ આદિ તત્વ જો હોય તો એ જળ તત્વ છે કહ્યું છે. એને એને વૈદિક ભાષામાં આપહ પાણી કહે છે. તો પ્રજાપતિ એ બ્રહ્માજીએ તપથી એને તૈયાર કર્યું અને એની અંદરથી જ આ બધી સૃષ્ટિની ઉત્પન્ન થઈ. જળમાં બ્રહ્માજીએ પ્રવેશ કર્યો અને આમ પ્રાણી માત્રના જન્મનું મૂળ કારણ પોતે જ સર્વભૂતોની અંદર સર્વની અંદર વ્યાપ્ત થઈને બેઠેલા છે. ઠાણું અને ભૂતાદિ વચ્ચેનો જે તત્વતઃ ભેદ અહીંયા સહેજ પણ નથી. શ્રુતિ કહે છે અંતરજાયમાનો બહુધા વિજાયતે, અંતરજાયમાનો બહુધા વિજાયતે. જે સ્થિર તત્વ છે એ અજન્મા હોવા છતાંય પરમ તત્વ વિવિધ સ્વરૂપોથી જન્મ લે છે. થોડીક વિચિત્ર લાગશે. જે સ્થિર તત્વ છે એ ક્યારે જન્મતું નથી, અજન્મા હોવા છતાંય એ પરમ તત્વ વિવિધ રૂપે જન્મ પણ લઈ શકે. જન્મ એટલે સ્થૂલનો જન્મ થાય છે શરીરનો, અંદર આત્માનો જન્મ થતો, આત્મા એમાં પ્રવિષ્ટ કરી જાય છે ચેતના તરીકે. એટલે એ બાબતને અહીંયા ગાડી સમજાવવામાં આવ્યું કે અજન્મા હોવા છતાંય પરમ તત્વ શક્તિ સ્વરૂપે દરેકમાં સ્થિર પ્રવેશ કરે છે. આ વસ્તુ આપણે અહીંયા સુધી જોઈએ. આગળનો સત્સંગ બીજા નામ આપણે ફરી જોઈશું. સંદરામ મહારાજ, જય મહારાજ.